ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानते निरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 31 जानुआरी 2010 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 535 मुंबई कार्तक सुद त्रीज बुधवार 1951 तमने बे पत्ता लख्या छे ते पहुंच्या हशे अमे संक्षेप में लख्यू छे अभिन्न भावे लख्यू छे माटे कदापि कई तेमा अंदेशा योग्य नथी तो पण संक्षेपना कारण थी न समझाय એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. કૃપાળુ દેવે આપણે જે પત્ર 531 અને 532 બે પત્તા લખ્યા હતા એનો વિચારણા ગઈ વખતે સ્વાધ્યાયમાં કરી હતી. એક જ દિવસે બે પત્તા લખ્યા હતા એ પણ એ જ ભાવથી કે બહુ સંક્ષેપમાં લખ્યું છે એનો ઉત્તર વખતે તમારાથી સમજી ન શકાય તો બીજું પત્તું લખ્યું આસોવદ માસ અને ફરી આ કારતક સુદ ત્રીજે એને સંદર્ભની અંદર જ આ ત્રીજો પત્રમાં ઉલ્લેખ કરે છે કે અમે સંક્ષેપમાં લખ્યું છે પણ અભિન્ન ભાવે લખ્યું છે. તમારી જે કંઈ માગણી છે વ્યવહાર સંબંધી અને એ સંબંધી અમે જે સ્પષ્ટતા કરી છે એ તમને કોઈ પારકા માનીને તમારા પ્રત્યે કોઈ અભિન્ન અન્ય ભાવ છે એવું નથી. એ પત્રમાં પણ સ્પષ્ટ જણાવ્યું હતું પણ અત્યારે તમે લખો છો એ કરી શકાય એમ નથી, એનું ફળ મળે એમ નથી. અને આત્મભાવનો ત્યાગ કર્યા વિના તમારા માટે જે કંઈ કરવું ઘટે તે અમે કરીએ છીએ. એક જ્ઞાની પુરુષને મુમુક્ષુની કેટલી બધી કરુણા છે કે એની વારંવાર સ્પષ્ટતા એકને એક વાતની આ ત્રીજા પત્રમાં લખે છે કે અમે અભિન્ન ભાવે લખ્યું છે, અમે તમારું કામ નથી કરતા, કરી શકીએ એમ નથી. જ્ઞાની અકર્તવ્ય તે કરે નહીં, છતાં પણ તમારા પ્રત્યે એથી કરીને અમારો ભાવ કોઈ અન્ય ભાવ નથી અને કોઈ ભિન્ન ભાવ નથી. આ વસ્તુ બહુ સમજવી પડે. આપણે ગમે તે આપણી દ્રષ્ટિએ ટૂંકી દ્રષ્ટિએ વિચારતા હોઈએ પણ જ્ઞાનીને મુમુક્ષુ પ્રત્યે જિજ્ઞાસુ પ્રત્યે કોઈ ભિન્ન ભાવ હોતા નથી. અને સંક્ષેપમાં લખ્યું છે અભિન્ન ભાવે લખ્યું છે, કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. અંદેશો મનમાં સૂક્ષ્મપણે પણ શંકા, સંદેહ સૂક્ષ્મપણે કે આને મારું કામ નહીં કરવું હોય એટલે આવો જવાબ દીધો છે કે ભાઈ અત્યારે જે કંઈ કરવા માગો છો એનું ફળ મળે એમ નથી, એમ અમારું ચિત્ત કહે છે એટલે અમે તમને કહીએ છીએ, એ કામ બને એવું નથી. આવું કોઈ પણ પ્રકારનું જ્ઞાની પ્રત્યે લેશ માત્ર પણ સંદેહ બુદ્ધિ ન ઘટે. એટલે અહીંયા સ્વભાગ જેવાને પણ લખે છે કે કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. અમારું લખાણ સંક્ષેપમાં છે પણ તમારે કોઈ અંદેશો કરવાનું કોઈ કારણ નથી, કારણ અભિન્ન ભાવે એ લખ્યું છે. અને છતાંય જો તમને ન સમજાય, છતાંય જો તમારા મનની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ આવે તો એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. આ ત્રીજા પત્રમાં આને આ વાત લખી છે. આની ગંભીરતા થોડી વધારે વિચારીએ, ચિંતન કરીએ તો જ પકડાશે. પછી શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણે કાંચનની દ્વારિકાનું, 56 કોટી યાદવે સંગ્રહિતનું, પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે. ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. કૃપાળુ દેવ ક્યારેક જનક વિદેહીનું ઉદાહરણ આપે, ક્યારેક રામનું આપે, ક્યારેક પાંડવોનું આપે. દુઃખ આ બધા સૌભાગ્યને જ આપ્યા છે. બધી અંતરની વાતો તો સૌભાગ્ય પાસે જ કહેવાની છે કે શું દુઃખી છીએ આપણે, શું દુઃખ દુઃખ કરો છો, એમ મોટું કુટુંબ ને ઇજ્જત શું ને, આપણી આબરૂ શું ને, હવે આપણે જશું તો પાછળનાનું શું ને. એક 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 વાત મૂકે છે વિચારણા અંતે. એક કે છે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય. જૈન દર્શનની અંદર કર્મના આધાર ઉપર એવું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન છે કે પરમાત્મા શ્રી કૃષ્ણને નરક ગતિનું આયુષ્ય બંધાયું હતું. પણ સાથોસાથ એ જ જૈન દર્શન કહે છે કે આવતી 24મા 12મા તીર્થંકર તરીકે શ્રી કૃષ્ણ પરમાત્માનો જીવ આવતી 24મા તીર્થંકર હશે. એટલે અહીંયા વાત તો જેમ છે તેમ સ્પષ્ટ મૂકી છે. પણ જે ગતિને પ્રાપ્ત થયા હોય, કદાચ અત્યારે આ ગતિને પ્રાપ્ત થયા તો એનું જીવન કેવું હશે, એ ગતિને પ્રાપ્ત થનારાની પણ આંતરિક અવસ્થા કેટલી શુદ્ધ ઉત્કૃષ્ટ હતી એ કૃપાળુ દેવે અહીંયા જે દર્શન કરાવ્યું છે, આવું વર્ણન પરમાત્મા શ્રી કૃષ્ણની બાબતની અંદર અન્યત્ર મળશે નહીં. એકાંક એક પક્ષી મળશે કે આમ જ હતા, પણ આ તો આવું હોવા છતાં શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા. આ એક લક્ષણ કે સમગ્ર જીવન શ્રી કૃષ્ણ પરમાત્માનો આત્મભાવના ઉપયોગમાં જ હતું. જ્ઞાનીઓના જીવનની આ એક વિશેષતા છે કે ઉદય ગમે તેવો હોય, સંગ પ્રસંગ ગમે તેવો હોય, સંબંધના યોગ ગમે તેવા હોય, એ ક્યાંય જોડાતા નથી. આત્મભાવે ક્યાંય જોડાતા નથી, એ સદા સદૈવ પોતાના ઉપયોગમાં જ સ્થિત હોય છે. કૃપાળુદેવ લખે કે અમે ગમે તે કરીએ છીએ, ખાવા પીવાના પ્રવર્તન કરીએ, લેવા દેવાના કરીએ, વ્યવહારના કરીએ, પણ અમે અમારો આત્મા એમાં ક્યાંય ભળતો નથી. કેવી અદ્ભુત સ્થિતિ હોય છે જ્ઞાનીઓની. એ કહે છે એ જ રીતે કૃષ્ણ પરમાત્મા આત્મભાવ ઉપયોગી હતા. એણે જે કર્યું હોય, મથુરા વૃંદાવન વૃંદાવન અને ગોકુળની રાસલીલાઓ હોય, મથુરાની અંદર કંસ અને જરાસંઘ સામેનું યુદ્ધ હોય, અને હસ્તિનાપુરમાં એ કૌરવો સામેની વિષ્ટિની ગમે તેટલી યાત્રા થતી હોય, અને પ્રત્યક્ષ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધની અંદર એ સારથીના રૂપમાં સેનાપતિ બની અને યુદ્ધનું સંચાલન કરતા હોય, તો પણ એ આત્મભાવ ઉપયોગી છે. એ ક્યાંય પ્રાપ્ત થયેલા ઉદયની અંદર એકાકાર થતા નથી, તદ્રુપ થતા નથી. જીવનું અજ્ઞાનનું એક લક્ષણ એ છે કે જેવો ઉદય આવે તેવા ભાવની અંદર જોડાઈ જાય, લેપાઈ જાય, એકરૂપ થઈ જાય. એટલે પછી એ ઉદય જેવો હોય એવા ભાવની અંદર, ઉદય તો વિષમ ભાવનો છે તો વિષમ ભાવની અંદર જીવો લેપાઈ જાય, ખ્યાલ પણ ન આવે કે હું તેથી ભિન્ન છું, ચૈતન્ય છું, શુદ્ધ આત્મા છું, એનો ખ્યાલ આવે. અને આ જડ છે એનો વિવેક પણ એને જાગૃત ન રહે. કૃષ્ણ પરમાત્મા આત્મભાવ ઉપયોગી હતા. આવા બધા જ સંતો, બધા જ જ્ઞાનીઓ, બધા જ સદપુરુષો, તીર્થંકરો, અરિહંતો, આ બધાનું એક સમાન લક્ષણ હોય તો એક જ છે કે બધા ગમે તે સંસારના ઉદયની અંદર પણ આત્મભાવ ઉપયોગી હોય. એ પોતે પોતાના નિજ સ્વરૂપની અંદર જ હોય, એ પોતાના સ્વભાવની બહાર ક્યારે પણ ન હોય, પર ભાવની અંદર ક્યારેય એ લેપાય નહીં, ક્યારેય તદાકાર થાય નહીં, ક્યારેય મોહ બુદ્ધિથી એમાં આસક્તપણું પામે નહીં. એ વિરક્ત, વિરક્ત ને વિરક્ત. કહેવાય છે કે જેમ જળમાં કમળ નિર્લેપ, નિર્લેપ ને નિર્લેપ જ રહે છે, એનો સંબંધ તો જળની સાથે જીવનભર છે, છતાં પણ કમળ એ જળમાં લેપાતું નથી, એમ આવા જ્ઞાની પુરુષો એ સંસારની અંદર કોઈ કર્મવત પૂર્વ કર્મના વેદન અર્થે આવે અને એને પણ સંસાર ઉદયમાં હોય, એ ચિત્ર વિચિત્ર સ્વરૂપ સંસારનું આપણે ન સમજી શકીએ અને આપણે માની બેસીએ કે આ બધું કરી રહ્યા છે, એ કરી રહ્યા ન હોય, એ બધું થઈ રહ્યું હોય. જ્ઞાની માત્ર એના દ્રષ્ટા હોય, જ્ઞાની માત્ર એના સાક્ષી હોય, જ્ઞાની માત્ર એના જ્ઞાતા હોય, એથી વિશેષ કંઈ ન હોય. આવી અદ્ભુત દશા જ્ઞાનીઓની સમજવામાં મુમુક્ષુની દ્રષ્ટિ જોઈએ, આમાં કઈ બીજું જોઈએ ને. મુમુક્ષુની દ્રષ્ટિ હોય તો મહાત્માના આંતરિક સ્વરૂપને, એની અલૌકિક અંતરંગ દશાને ઓળખી શકે. અને કોઈનું ઓળખાણ કરવું હોય તો બાહ્યનું ઓળખાણ એ સાચું ઓળખાણ નથી, એ તો જડ પર્યાય છે. કોઈનું શરીરથી ઓળખાણ કર્યું, કોઈનું એની બુદ્ધિથી ઓળખાણ કર્યું, કોઈને એના પદથી ઓળખાણ કર્યું, કોઈનું એની પ્રતિષ્ઠાથી ઓળખાણ કર્યું, કોઈનું એની સંપત્તિથી ઓળખાણ કર્યું, કોઈને એની સત્તાથી ઓળખાણ કર્યું, એ ઓળખાણ જ નથી. ઓળખાણ તો એના સ્વરૂપનું ઓળખાણ છે, એની અંતરંગ દશાનું ઓળખાણ છે, એની અવસ્થા શું છે એનું ઓળખાણ છે, એનો ચૈતન્ય ભાવ કઈ સ્થિતિમાં છે તેનું ઓળખાણ છે. અને એ કરવા માટે એ અલૌકિક દ્રષ્ટિ છે. એ અલૌકિક ઓળખાણ તો મુમુક્ષુ સિવાય કોઈ કરી ન શકે. મુનિનું ઓળખાણ મુમુક્ષુને જ હોય, સાધુનું ઓળખાણ શ્રાવકને જ હોય, વિતરાગીનું ઓળખાણ વિરાગીને હોય, વિલાસીને ન હોય. આ સૂત્રો જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી આપણે જેને ઓળખવા છે, આપણે જેનું પરમપદ પામવું છે, એને ઓળખવા માટે આપણી ભૂમિકા કઈ હોવી જોઈએ? સાધકની હોવી જોઈએ, શ્રાવકની હોવી જોઈએ, મુમુક્ષુની હોવી જોઈએ, જિજ્ઞાસુની હોવી જોઈએ. સંસારની ભૂમિકામાં રહીને સંત ન ઓળખાય. આપણે પણ આપણી દ્રષ્ટિનું પરિવર્તન ન કરીએ ત્યાં સુધી જ્ઞાનીનું ઓળખાણ આપણને થઈ શકતું નથી. સંસારી લોકો પોતાના ત્રાજવા કાટલા પ્રમાણે, પોતાના માપ પ્રમાણે જ્ઞાનીને માપવા પ્રયત્ન કરે છે, ઓળખાણ થાય નહીં, એમાં એને પોતાપણાનું લાગે છે, તો પોતાપણું જ્ઞાની વિશે સંભવે નહીં. ગમે તે રીતે વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. પરમ કૃપાળુ દેવને કોઈ શંકા નથી કૃષ્ણ પરમાત્મા બાબતમાં. જે કૃષ્ણે, જો કૃષ્ણની કેવી અવસ્થાની મહાનતા ગાય છે કે જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનું 56 કોટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું. આ કૃષ્ણનો મહિમા તો જુઓ. એ સોનાની દ્વારિકા, એનું સ્વામિત્વ એની પાસે હતું, સંપૂર્ણ સુવર્ણ નગરી, 56 કોટી યાદવો, કેવી કે જેટલી તેટલી નથી, આવો કુળ એનો એ અધિપતિ હતો. 56 કોટી યાદવોનો એ સેના નાયક હતો. અને પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામી પણ ભોગવ્યો. અને એનું યોગી દશા, યોગ દશા કેવી, એ યોગેશ્વર કૃષ્ણ કહેવાતા હતા. પાંચેય વિષયોની અંદર એનો યોગનું એટલું બધું સામ્રાજ્ય પ્રબળ હતું, એના સ્વામી હતા. એ વિષયોને જીતનાર હતો, એ કષાયોને જીતનાર હતો. અને એવો યોગી, એ યોગી એ ઉત્કૃષ્ટ સંસારની અવસ્થા છે કે આવો યોગી હતો. આ ત્રણ એના ઓળખાણ આપી છે કે સુવર્ણ નગરી દ્વારિકાનો એ સ્વામી હતો, 56 કોટી યાદવોના અધિપતનો એ નાયક હતો, અને 5 વિષયની ઇન્દ્રિયોના યોગ જે છે એના આકર્ષિત કારણોના યોગનો એ સ્વામી હતો. આ શ્રી કૃષ્ણે આવા મહારથીએ, આવા મહાપુરુષોએ જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શું અવસ્થા છે, ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. તો કે છે એ વિચારવા યોગ્ય છે. કેમ વિચારવી? શ્રી કૃષ્ણની બંને સ્થિતિ વિચારો. એક આવી જબરજસ્ત ઐશ્વર્યની સ્થિતિ, લોકોત્તર સ્વરૂપ એવા પરમાત્માની સ્થિતિ, અને બીજું દેહ છૂટો છે ત્યારે તે સમયની સ્થિતિ વિચારવો. એ વિચારવામાં કહે છે કે તે વિચારી આ જીવને જરૂર આકુળપણામાંથી મુક્ત કરવા યોગ્ય છે. આકુળપણામાંથી આપણને એટલી બધી આકુળતા છે, આ મારું બધું કર્યું કાયરવું ગયું, આ કોઈ છોકરા સંભાળે એમ નથી, આ કોઈ આપણી સ્થિતિ હવે ભાંગી પડી છે, અરે આપણે ત્યાં 5 મોટરું હતી ને, આપણે તો આ બંગલા હતા ને, આપણે તો આ હતું, હવે આ શું થવા બેઠું છે ને, આ કુટુંબ આવડું મોટું છે, નાનું શું થશે ને, હું નહીં આવું તો શું હશે, આ વેપાર શું, આ ધંધો કોણ સંભાળશે, આટલું બધું વિચાર કોણ કરશે, આટલું પ્લાનિંગ કોણ કરશે, કેમ કે આપણને બધામાં હું પણ જ દેખાય છે, અને મારાથી જ સંસાર ચાલે છે એવું. બસ અનંત સમર્થ પુરુષો આ જગતમાંથી, લોકમાંથી વિદાય થયા છે, અને લોક તો પોતાની રીતે ચાલ્યા જ કરે છે. કોઈ દિવસ વિકલ્પ લાવવો નહીં કે ભવિષ્યની એક પળ પછી પણ શું થશે, એ જે થવાનું હશે તે જ થશે, તારું ડાપણ છોડી દે એમાં તો તારી ગતિ ગુમાવીશ, અધોગતિના પરિણામ કરીશ એ વિચારની અંદર. કઈ કર્મમાં જે થવાનું હશે તે થશે, કશું જ થવાનું નથી, જે થવાનું હશે તે થઈને જ રહેશે, માટે એમાંથી તારી જાતને અળગો કરી લે. આકુળતા નહીં, આકુળતા શેની છે, જરાક મોટો થાય અને જરાક ઉંમર થાય એટલે આકુળતા શેની, આ કુટુંબનું શું ને, આ ઘરનું શું ને, આનું આ શું થશે ને, અરે પણ જે નહોતું કાંઈ નહોતું તો તારી પાસે થઈ ગયું ને, અમે તો શૂન્યમાંથી સૃષ્ટિ કરી, તો તે શૂન્યમાંથી સૃષ્ટિ કરી, ભલે સૃષ્ટિમાંથી કોઈક શૂન્ય કરશે, એમાં તને શું વાંધો છે. ઓહો, જીવની આકુળતા છે, આ પર તરફનું આ મમત્વનું જે સામ્રાજ્ય, પોતે 50-60-70 વર્ષનું જીવન જીવ્યો અને એમાંથી જે કાંઈ ઉત્પન્ન થયું એની સાથે કેવો જોડાઈ ગયો. અને ત્યારે કહે છે કે આ કૃષ્ણની સ્થિતિ જોજો, એની સ્થિતિમાં શું થયું, તો કે તે શ્રી કૃષ્ણે કયા, સુવર્ણ નગરી દ્વારિકાનો સ્વામી, 56 કોટી યાદવોનો સેના નાયક નાથ, અને યોગનો સ્વામી, 5 ઇન્દ્રિયોના આકર્ષક યોગ, એનો અદભુત સામર્થ્ય જેના વિશે વર્તે છે એનો સ્વામી, તે શ્રી કૃષ્ણે જયારે દેહ મૂક્યો છે, દેહ તો સૌએ મૂકવાનો છે ને, એણે દેહ મૂક્યો છે ત્યારે શું સ્થિતિ છે, ત્યારે શી સ્થિતિ હતી, તો કે છે કુળનો સંહાર થયો છે. 56 કોટી યાદવોનું પોતાનું આવું જબરજસ્ત કુળ, નામાંકિત ભારત વર્ષની અંદર જે કુળનો જોટો ન જડે એવું યાદવોનું, અને 56 કોટી યાદવોના કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે. સોનાની નગરી જેમાં હિંડોળે ઝૂલતા હતા એ આખી નગરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. ખ્યાલ આવે, આપણું મકાન આખું સળગીને ભસ્મીભૂત થાય, અરે તો આપણે ભસ્મીભૂત થાય પેલા. દ્વારિકાનો દાહ થયો છે, કુળનો સંહાર થયો છે. શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે. કઈ દશામાં પહોંચ્યા છે? બધું જ ગયું છે, રાજપાટ, કુળ, કુટુંબ, પરિવાર, બધું જ ગયું છે, એકલા શ્રી કૃષ્ણ છે. આ આખો 18 ઉક્ષણીની સેનાનો કુરુક્ષેત્રની અંદરનો નાયક એકલો, એકાકી, એકલો નિરાધારપણે પૃથ્વીને આધાર કરીને સૂતો છે. પાથરવાની શેતરંજી પણ નથી અને શિર નીચે રાખવાનું ઓશિકું પણ નથી. એટલે હાથ રાખીને શ્રી કૃષ્ણ પરમાત્મા સૂતા છે, પગ જરા ઊંચો છે અને એ રીતે સૂતા છે. એ સોમનાથની અંદર એની પ્રતિકૃતિ મૂકી છે. જોઈએ જરા કે આ કોણ સૂતું છે, તો કે 56 કોટી યાદવોનો નાથ યોગેશ્વરજી કૃષ્ણ, સુવર્ણની દ્વારકાનો નાથ આજે અહીંયા સૂતો છે. અને જરાકુમારે બાણ માર્યું. કોઈ પશુ માનીને પારધી જરાકુમાર, એણે બાણ માર્યું શિકાર કરવા માટે. તેને બાણ માર્યું છે એટલે હવે જીવ કાળજું વિંધાઈ ગયું છે. પગમાંથી નીકળેલું બાણ સીધું હૃદયમાંથી નીકળીને બહાર નીકળે છે, આરપાર નીકળી જાય છે, શરીર આખું વિંધાઈ ગયું છે અને લોહીની ધારા વહે છે. બસ હવે પ્રાણ ત્યજવાની વેળા આવી છે. તે સમયે પણ જેણે ધીરજને ઓગાઈ છે તે શ્રી કૃષ્ણની દશા વિચારે. પારધીને કહે છે, ભાઈ, પારધીને તરત ખબર પડે છે કે મેં તો આ ભગવાન શ્રી કૃષ્ણનું શિકારી માનીને એને વિંધ્યા. કે છે, ભાઈ, તું હવે એ ચિંતા કરમાં, પહેલા વહેલા તું અહીંથી ભાગી જા. હમણાં મારા ભાઈ બલરામ જો મને શોધતા શોધતા અહીંયા આવશે અને તને જો જોઈ જશે તો તારો તો નાશ કરે, તને જીવ તો નહીં રહેવા દે, માટે તું પેલા વયો જા. કેવી ધીરજ હશે, કેવી આકુળતાની જગ્યાએ અનાકુળતા કોને કહે છે? કઈ અવસ્થામાંથી આ દેહ છૂટવાનું આવે છે ત્યારે કઈ અવસ્થા છે, અને દેહ હતો ત્યારે કઈ અવસ્થા હતી? એવો તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. શું કામ વિચારવા યોગ્ય છે? આપણે શું લેવા દેવા શ્રી કૃષ્ણ આયરે? દ્વારકા ગઈ તો એની ગઈ, કુળ સંહાર થયો તો એના કુળનો થયો, અને બાણ વાગ્યું તો એને વાગ્યું, આપણે શું લેવા દેવા? તો કે છે, આ જીવને આકુળપણાથી મુક્ત કરવા માટે તે વિચારવા યોગ્ય છે. આપણું આકુળપણું, આપણા 56 કોટી યાદવોની સેના નથી, 4 છોકરામાં 3 આપણું માનતા નથી, એકે તો લોકલાજે આપણને રાખ્યા છે, બાકી કોઈને કાંઈ લેવા દેવા નથી. પ્રસંગ આવે એટલે હવ મોઢા ઉજળા કરીને આવી જાય એટલું જ, બાકી તો સમજવા જેવું બધું હોય એવી દશા. અને આપણી હુનાની દ્વારિકા, આપણે તો આખા બંગલામાં હુંનું 5 તોલો નીકળે એમ નથી, બધું ગયું હોય. કા બંગલો ભરે તો ઘરણા વેચવા પડે, અને ઘરણા જોઈતા હોય તો મકાન વેચવું પડે, એવી દશાની અંદર. અને આ જીવ, એના પ્રત્યે મમત, એના પ્રત્યે મારાપણું, એના પ્રત્યે સ્વામીપણું, અને એ કુટુંબનું શું થશે, અને જિંદગી જાય ત્યારે એને મરતી વખતે છેલ્લા 5-7 વર્ષ આકુળતા રાખાઈ, હવે શું થશે? ઓહો, ક્યાં અમારા દિવસો હતા અને હવે ક્યાં ગયું? કેવી અમારી શાખ હતી, કેવું અમારું નામ હતું, કેવા અમારા બાપદાદા હતા? ઓહો, આમાંથી જ ઊંચો નથી આવતો. આકુળ આકુળ આકુળ, અને આમાંનામાં દેહ છૂટી જાય છે. આકુળતાની અંદર દેહ છૂટીને શ્રી કૃષ્ણ તો ગમે તે ગતિને પામ્યો હોય, પણ તું કઈ ગતિ પામવાનો છો? કૃપાળુદેવ કહે છે, શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પામ્યો હોય એ તો તીર્થંકર થશે, પણ આ જીવ જો આવા આર્ત ધ્યાનમાં, આવા મમત્વમાં, આવા મોહમાં, આવા રાગ ભાવની અંદર આ જો આ રીતે પોતાનું જીવન, પાછલું જીવન વ્યતીત કરે, છેલ્લા 2-5 વર્ષ જીવનના જે રહ્યા હોય એ ઉજળા ન રહીએ, અને કુટુંબમાં લેપાઈ જાય, સંપત્તિમાં લેપાઈ જાય, ખોટી પ્રતિષ્ઠામાં લેપાઈ જાય, અમારી ઇજ્જત શું ને આબરૂ શું ને, ધૂળ તારી ઇજ્જત ને તારી આબરૂ, આવા તો કેટલાય ભાવ કર્યા છે, કેટલાય ભાવમાં કંઈક પ્રકારનું કરીને આ જીવ અત્યારે આવ્યો છે. દરેક વખતે નવી ઘોડી નવો દા છે તારો, તો ક્યારે શું છે? આ ને આ કયા કુટુંબને તું માનીશ, કઈ સંપત્તિને માનીશ? જાતિ સ્મરણ જ્ઞાન નથી એટલું સારું છે, અજ્ઞાનીને જાતિ સ્મરણ જ્ઞાન થાય ઠીક નહીં, જેને આત્મજ્ઞાન છે એને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો એના કલ્યાણનું કારણ થાય. આપણે ભૂલે ચૂકે જાતે સ્મરણ જ્ઞાન થાય એવું કરવું નહીં. કાલે એક ભાઈ મને મળી ગયો, યંગસ્ટર હતો, 55 વર્ષની ઉંમરનો. મને કહે, સાહેબ હું પરમાત્માની પ્રાર્થના કરું છું, એટલું જ કરું છું. મેં કહ્યું, શું કરસ? તો કે બસ મને સ્મરણ બધું છે ને એ છોડાવી દે, મારી સ્મૃતિ બહુ પાવરફુલ છે, બહુ પાવરફુલ સ્મૃતિથી હું દુઃખી દુઃખી થઈ જાઉં છું, મને બધું યાદ આવે છે. મહિનો બોલવાય તો 50 વર્ષનો ઇતિહાસ, આમ કડકડાટ બધું, આનું આમ હતું ના, કેવા આવા હતા ને, પછી કેવા હતા ને, ઓહો કેમ આમ હતું. એટલે કે એનાથી હું તો દુઃખી દુઃખી થઈ જાઉં છું. ભગવાનને એમ કહું છું કે મને કાંઈ યાદ ન રહી એવું કરી દે, કેમ કે જેટલું જેટલું યાદ રહીએ છીએ મારા સંતાપનું કારણ બને છે, આકુળતાનું કારણ બને છે. આપણે આપણી યાદશક્તિ ઘણી જબરદસ્ત. અમે નાના હતા ત્યારે અહીંયા જતા હતા ને, આવું હતું ત્યારે આવું લાવતા હતા ને, આમ હતું ત્યારે આમ કરતા. આપણા ગુણગાન ગાવામાંથી બધી પૌદગલિક કથાઓ છે બધી, એમાં વાતમાં માલ કાંઈ નથી, કોઈ કલ્યાણનું કારણ નથી. ભગવાન કહે છે કે તું એ સમયે પણ, તને જાતિભક્ષણ જ્ઞાન નથી, પણ આવું તે સંસાર આવા અને આથી ઉત્કૃષ્ટ પ્રકારનો સંસાર તે અનંતવાર ભોગવ્યો છે અને છોડ્યો છે. માટે આ જીવનની અંદર જો સમજણ આવી હોય, જ્ઞાની પુરુષનો યોગ થયો હોય, તો આવા જે ચિંતન છે ખોટું એ માંથી બહાર નીકળ, કાંઈ નહીં. અને ઉદાહરણ કોનું આપ્યું? શ્રી કૃષ્ણ પરમાત્મા. પત્રાંક 536, મુંબઈ, કારતક સુદ 14, ગુરુવાર 1951. આજે પત્ર એક પ્રાપ્ત થયું છે અને તે સંબંધમાં યથા ઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિતપ્રજ્ઞ દશા. સ્થિતપ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. સાયકોલોજી જેને કહીને, મનોવિજ્ઞાન, એક એક મુમુક્ષુના જીવનની અંદરની જે મનની સ્થિતિ છે, જીવ એ આંતરિક સ્થિતિથી દુઃખી છે, એ આંતરિક રોગી છે, અસ્વસ્થ છે. એને મનની સ્વસ્થતા નથી, ચિત્તની સ્વસ્થતા નથી. એને શરીરના ઇન્દ્રિયના વિષયો જેટલા ભય પમાડતા નથી, એના કરતા અનેક ગણા એને આ મન, એની અંદર ચાલતી પ્રવૃત્તિ, મનના વ્યાપારો, એ રોગિષ્ટ મન, અસ્વસ્થ મન, અસંતુલિત મન, એને ક્ષણે ક્ષણે દુઃખ દુઃખ દુઃખ, આકુળતા આકુળતા, ક્લેશ અને સંકલેશના વ્યાપારો જ આપ્યા કરે છે. અશાંત અશાંત અશાંત. જીવ શરીરથી ખાધે પીધે બેઠો છે, બધું જ બરોબર છે, પાંચે ઇન્દ્રિયોના વિષયો ભોગવાઈ ગયા છે, છતાં અશાંત છે. કેમ? શું વાંધો છે? શું જોવું છે? તો કે ના, ટીવી છે મારે, બધું જ છે, ચેનલ છે વગેરે, બધું જોઈ શકું છું. આંખના વિષયો, કાનના વિષયો પૂરા થાય છે, નાકના, સ્પર્શના અને જીભના, બધા પાંચેય ઇન્દ્રિયના વિષયો ભરપૂર થાય. એવું જીવન હોવા છતાં એમ કે આખી રાત ઊંઘ નથી આવી, ક્યાંય જંપ નથી આ જીવને, ક્યાંય સાતા નથી. મન અશાંત છે, એને આ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સુખ મળ્યું હોય છતાં પણ આકુળતા જતી નથી, ચિત્તમાં ક્લેશ અને સંકલેશના પરિણામો દૂર થતા નથી. આપણે કે તમને શું, કઈ વાતનું દુઃખ છે? ધંધો છે, ધાપો છે, ઓફિસ છે, છોકરા છે, પરિવાર છે, આવડું મોટું કુટુંબ છે, આબરૂ છે, ગામની અંદર પ્રતિષ્ઠા છે, પદ છે, સત્તા છે, ઓળખાણ છે. અરે ભાઈ, કાંઈ કહેવા જેવું નથી, કારણ મન દેવા જેવું કોઈ નથી. કોને મન આપીએ? કારણ કે મનમાં તો બળતરા છે, અને આ બળતરા સામાન્ય લોકોને આપીએ તો લોકો તાલી વગાડે. બસ એ કહેવાનું થયું તો અકેલાની જેમ આજે છાપામાં આવી જાય કે તમે આને હોશિયાર માનો છો ને, આને સમૃદ્ધ માનો, આને સુખી માનો છો ને, મને ખબર છે બધી કે અંદર શું સમસ્યા છે. મન દુખી છે. ભૌતિક રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયથી સુખી જીવ હોય છતાં પણ એનું મન દુખી છે. અને આવી દુઃખની હાલત એવી છે કે કોઈને કહી શકતો અને સહન પણ કરી શકતો. એને બધા વૈભવ અકારા લાગે છે.
દુખી દિલની દુખી હાલત, દુખી જે હોય તે જાણે, સુખી ઘરની ઊંડી આફત, મુખી જે હોય તે જાણે.
અરે સુખી ઘરના મુખીને તો પૂછો કે આફત કેવી ઊંડી છે. દુખી દિલની હાલત જે દુખી છે એ તો દુખી હોય એ જ જાણે. કોઈના મનનું દુઃખ, કોઈના અંતરનું દુઃખ આપણે કેવી રીતે જાણી શકીએ? અહીંયા કૃપાળુ દેવ આ જ્ઞાનીઓની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. એ જગતના જીવોને જુએ છે અને આખું જીવનની અંદર આપણને લાગે કે કેવું બધું આપણું, કેટલી પ્રગતિ છે. કદાચ ભારતના અર્થશાસ્ત્રના મંત્રી નાણાં પ્રધાનને પૂછે તો કે આટલો આપણો રેશિયો ગયો, આટલું આપણું પ્રગતિ થઈ, આટલું આમ થયું તેમ થયું. તીર્થંકરોએ, જ્ઞાનીઓએ સદાકાળ સંસારને વિધે કીધું કે આખો સંસાર દુઃખથી, પણ ક્યાંય ક્યારે પ્રગતિ નહીં થઈ, ક્યારે ક્યાંય નંદનવન નહીં થયું, ક્યારે ક્યાંય આંખ ઊંચો નહીં આવ્યો. એમાં જ્ઞાનીઓ જયારે સંસારની વાત કરે ત્યારે અમેરિકા આવી જાય, રશિયા આવી જાય, જર્મની આવી જાય, ફ્રાન્સ પણ આવી જાય, ઇંગ્લેન્ડ આવી જાય અને ભારત પણ આવી જાય. એ તો કે આખો સંસાર દુઃખથી બળબડતો છે. એ જાણે છે કે બહારનું દેખીતું દુઃખ, ઊંચી મહેલાતો, મોટા ઉદ્યોગો, મહાન મશીનરીઓ, આ એકેય સુખનું કારણ નથી. જ્ઞાનીઓ એકાંતે સંસારને દુઃખથી ભરપૂર કહ્યો છે. જ્ઞાની જાણે છે, જ્ઞાની ઓળખે છે કે ભૌતિક સંપત્તિ ગમે તેટલી હોય તો પણ લોકના જે જીવો છે એ સંપત્તિની વચ્ચે પણ અંતરથી દુખી છે, અંતરથી દુખી છે. એટલે કે ડોલરના ઢગલામાં આરોટતા જીવો પણ અંદરથી દુખી છે. આત્મહત્યા કરે અને કા ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આટલું અસ્વસ્થ ચિત્ત છે એનું, અસ્વસ્થ મન છે. અને જીવન એ અંતર મનની ધારણા ઉપર ટકે છે. કોઈને કઈ વસ્તુ સારી મળી કે ન મળી, પણ એનું ચિત્ત જો સ્વસ્થ છે, એની પ્રસન્નતા છે, એને કોણ દુખી કરી શકે? એવી દશા જ્ઞાનીઓ જાણે છે કે જીવનું સુખ અંતરમાં રહેલું સુખ છે, અંતરની સમશ્રેણીમાં છે. એટલે પરમ કૃપાળુ દેવે કહ્યું કે હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. સુખ બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરમાં છે અને તે અંતરની સમશ્રેણીમાં છે. જો સમશ્રેણી નથી તો બહાર તારું ગમે તેટલું ધનનું સુખ, રાજપાટનું સુખ ગમે તેવું હોય તો પણ તે વ્યર્થ છે. સૂત્ર જાણે છે, જ્ઞાનીઓ સંસારનું સ્વરૂપ જાણે છે. એટલે એણે જગતના જીવોને, કોઈ પણ જીવ એની પાસે આવે તો એ તરત જ એનું માપ કાઢી લઈએ કે આ જીવ સુખી છે કે દુઃખી. ભલે આપણે જઈને જ્ઞાનીને જે કહેવું એ કહીએ કે સાહેબ અમારી સ્થિતિ આવી છે, આટલો અમારો કારોબાર છે, આટલી અમારી આવક છે, આટલા દેશોમાં અમારો પથારો પડ્યો છે, વગેરે બધું. એ બધો સરવાળો કર્યા પછી જ્ઞાની એમ કે તું તો મોટામાં મોટો દુઃખી જો, તો આને કેવી રીતે ખબર પડી ગઈ? મને ખબર પડે. જીવને જેમ જેમ ઉપાધિ વધારે વર્તતી હોય તેમ તેમ અંતરનું સુખ ઓછું હોય. ઉપાધિને ને સુખને કોઈ સીધો સંબંધ નથી. આપણે ઉપાધિનું વર્ણન સરસ કરી દઈએ અને પછી કહીએ કે હું સુખી છું, તો એ આત્મવંચના છે, કોઈને છેતરવાની વાત છે, બાકી વિશેષ એમાં કંઈ નથી. અંદર પૂછીએ તો એમ થાય કે જેટલી આ ઉપાધિને ફેલાવો કર્યો એ મારે માટે તો આખરે દુઃખનું, આપત્તિનું, અશાંતિનું, ઉપાધિનું કારણ બન્યું. આ ન કર્યું હોત તો આપણે કર્યું છોકરાઓ માટે, અને છોકરાઓને આની અંદર પડી નથી તો એ બાપની શું દશા થાય? અને એવા બાપ જોયા છે, 70-70 વર્ષની ઉંમરે દોડાદોડ કરતા હોય. પણ તમે શું કામ હાચવો છો? તમે આના પણ ઓલાને જ જોયું તું, પછી તમે પગ વાળીને બેહો ને હવે શાંતિથી. પણ ન થાય, ન થાય. આ પ્રકારનું આપણે જે સંસારને ઉજાડવાના પ્રયત્ન કરીએ છીએ, ઉજળો કરવાના પ્રયત્ન કરીએ છીએ, જ્ઞાની કહે છે કે ક્યારેય આ કોલસાને ગમે તેટલા પાણીથી ધોશો કે સાબુથી ધોશો, એ કાળો કોલસો રૂપાળો થવાનો નથી. એમ આ સંસાર એકાંતે ત્રાસમય અને દુઃખમય છે, અસાતમય છે. એને તું ગમે તેટલું ડાપણ તારું કર અને એને સુખી બનાવીને હેરો ભેરો રાખીને જાઓ, લીલી વાડીને મૂકી જા, તારી લીલી વાડી રહે જ નહીં, એ હુકી જ થાય અને એ બળીને ભસ્મ થાય. ખોટી મનની અંદર કોઈ ભ્રમણા રાખીશ ના. એટલે કહ્યું આવું ખંભાતની અંદર એક કૃષ્ણદાસ છે, એ જૈનેતર છે, વૈષ્ણવ છે, પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયું છે અને એ તો કૃપાળુને ભગવાન જ માને છે. પણ મુશ્કેલી આવે છે કે વ્યવહારને વહીવટ તો સૌ લઈને બેઠા છે, એટલે એના મનની અંદર આ ક્ષોભ ઉભો થયો અને અંબાલાલ લખે છે કે કૃષ્ણદાસ તો દુઃખી દુઃખી થઈ ગયા છે. એને કહીએ છીએ તો પણ એની અંદર આ સ્વસ્થતા રહેતી નથી. કૃપાળુ દેવે અંબાલાલને આ જણાવ્યું છે કે તમે જે લખ્યું છે એનું અમે સમાધાન લખવું છે, તમે આ કંઈક લખો સાહેબ, હવે કૃષ્ણદાસને કંઈક આપ બોધ આપો તો કંઈક એની આકુળતા ટળે. તો કે છે કે તમારું પત્ર પ્રાપ્ત થયું છે, એ સંબંધમાં સમાધાન લખવાનું વિચારું છું કૃષ્ણદાસ માટે, પણ એ પત્ર પછી લખીશ. અને પત્ર આવે છે 537 જ આવશે, એ પછી લખીશ. અત્યારે તો અંબાલાલને કહે છે કે પેલા તમે સમજી લ્યો, આપણને એમ હોય ને કે આનું કલ્યાણ કરી નાખીએ, આનું કલ્યાણ કરી નાખીએ, આ બિચારો આમ છે, આ બિચારો આમ છે. અંબાલાલને દ્રષ્ટિ આપે છે કે બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે. આ આપણા બધા માટે સમજવા જેવી હકીકત જ્ઞાની સમજાવે છે કે મુમુક્ષુ, પેલા એ સમજી લ્યો, સામાન્ય જનની વાત નથી, માત્ર શ્રોતા છે એની વાત નથી, શ્રોતા છે એની વાત નથી. કોની વાત છે? કામ એક આત્માર્થનો, બીજો નહીં મન રો, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. અમે તો એની વાત કરીએ છીએ જે મુમુક્ષુ છે, જેના વિષય કશાયો ઉપશાંત થયા છે, જેને એકમાત્ર મોક્ષની અભિલાષા છે. માત્ર શબ્દ લખ્યો છે એટલે મોક્ષ સિવાય બીજી નહીં એમ સમજી લેવાનું. માત્ર એટલે મોક્ષ સિવાય બીજી એકેય નહીં, સંસાર સંબંધી એકેય નહીં. સંસાર અને મોક્ષ બે ગતિ છે, સંસારમાં ચાર છે, મોક્ષમાં એક જ છે. આ સંસારમાં એકય એને દેવલોકની વાત નથી, એને ચક્રવર્તી નથી થવું, એને રાજા નથી થવું, એને ઇન્દ્ર નથી થવું, માત્ર મોક્ષ. અરૂપી થવું છે, અશરીરી થવું છે, જન્મ જરા મૃત્યુથી રહિત દશાને પ્રાપ્ત કરવી છે, માત્ર મોક્ષ અભિલાષ. ભવનો ખેદ છે, ભવ આવે તો ભલે, પણ એ ભવ પ્રત્યે હવે ખેદ છે કે આ પરિભ્રમણ, અનાદિ અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે તો સારું. આ ભાવ નિરંતર એના હૃદયની અંદર પ્રવહી રહ્યો છે. જ્યારે જ્યારે એ પ્રાર્થના કરવા બેસે, પ્રભુ સમક્ષ બેસે, ત્યારે એક જ ભાવ, હે પ્રભુ તું તો પરિભ્રમણથી મુક્ત થયો છો, પણ મારું અનાદિનું અનંત જન્મ મરણનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, એનો માર્ગ મને મળે. આજ સુધી માર્ગ મળ્યો નથી ને પરિભ્રમણ ચાલુ રહ્યું છે. પરિભ્રમણ થવા છતાં માર્ગ નથી મળ્યો, એનું કંઈક કારણ તો હશે. તો શું કરવાથી તે થાય, માર્ગ મળે, પરિભ્રમણ ટળે અને હું મારા શુદ્ધ શાશ્વત સ્વરૂપને પામું. આ મુમુક્ષુ જીવની વિચારદશા આ છે. એને બે પ્રકારની દશા વર્તે છે આ મુમુક્ષુને. સંસાર સંબંધી એકય દશા વર્તતી નથી, ટૂંકમાં સમજાવવાનું છે મારે એ તમને, કે મુમુક્ષુ જીવમાં સંસાર સુખ સંબંધી કોઈ દશા નથી. એને બે પ્રકારની દશા છે, એક છે વિચાર દશા અને બીજી છે સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે. સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિત પ્રજ્ઞ, હર કોઈ પ્રાપ્ત સંયોગોમાં, સ્થિતિમાં, સંગમાં, ઉદયમાં, સંસારના કોઈ પણ સ્વરૂપમાં, સ્થિતિ પરિસ્થિતિમાં એ સમભાવથી યુક્ત છે, સ્થિત પ્રજ્ઞ છે, તદ્દન સ્થિત પ્રજ્ઞ છે.
ઘોર પરિસહ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધને વંદે ચક્રિતથાપિ નમણે માનજો. દેહ જાય પણ માયા થાયન રોમમાં વર્તે લોભને ભરમ સે દિનિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને બીજા અધ્યાયની અંદર છેલ્લા શ્લોક 24-25 એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે. અર્જુને પૂછ્યું છે કે કોને સ્થિત પ્રજ્ઞ કહેવાય, અને પરમાત્મા એ કહે છે કે આત્મામાં જ જે રહે છે, આત્મભાવમાં જ જે સ્થિત છે અને આત્માથી જ જે સંતુષ્ટ છે તેને સ્થિત પ્રજ્ઞ જાણી શકાય. અને પછી કહે છે રાગ દ્વેષ, મિત્ર શત્રુ, જય પરાજય, લાભ અલાભ, જીવન મૃત્યુ, આવા વિરોધાભાસી કોઈ પણ સંયોગોની અંદર એ સમ છે. સંસારના આવા કોઈ પણ પ્રકારના દ્વંદ્વ છે, દ્વંદ્વાત્મક સ્થિતિ છે, એ સ્થિતિની અંદર એની મનોધારણા સ્થિર છે. એનો કાંટો આમ પણ થતો નથી, આમ પણ થતો નથી. એને હર્ષ કે શોક એકેય લાગણી થતી નથી. પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, રાગ દ્વેષ, રતિ અરતિ, એક પણ દ્વંદ્વાત્મક ભાવોથી જે પર છે, સ્થિર છે, માત્ર જ્ઞાતા છે, માત્ર સાક્ષી છે, માત્ર દ્રષ્ટિ છે, સંજોગોની કોઈ પણ જાતની અસર એના જીવનની અંદર કંઈ એને પ્રભાવ પાડી શકતી નથી અને બધી જ પરિસ્થિતિની અંદર પ્રાપ્ત સ્થિતિમાં એ સ્થિર છે, સમભાવયુક્ત છે, સમપરિણામી છે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, એવું ધ્યાન એનું વર્તે છે પોતાના નિજ શુદ્ધાનંદ ચૈતન્ય સ્વરૂપની અંદર એ સ્થિર છે. આ એક સ્થિત પ્રજ્ઞ દશા છે, મુમુક્ષુની સ્થિત પ્રજ્ઞ દશા છે કે મુમુક્ષુ હવે સંસારમાં છે, સંયોગોમાં છે, સંબંધમાં છે, પણ એનાથી નિરાળો છે, એનાથી નિષ્પ્રભાવી છે, એને કંઈ અસર કરતું નથી, એની કોઈ આકુળતા થતી નથી, એ પોતાની સમાધિમાં સ્થિત છે, પોતાની શાંતિમાં સ્થિત છે, એવો સ્થિત પ્રજ્ઞ. પણ ત્યાર પહેલા એની દશા વિચાર દશા હોય છે. સ્થિત પ્રજ્ઞની દશા એ વિચાર થયા, વિચાર દશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. સ્થિત પ્રજ્ઞતા વિચાર દશા વિના પ્રગટી શકતી નથી. અને વિચાર દશા એ સત્પુરુષોના બોધનું મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન, આ પાંચ એની પદ્ધતિ છે, પાંચ એના પ્રકાર છે. પંચવિધ યોગ છે કે વસ્તુનું શ્રવણ અથવા વાંચન કરવું અને ત્યાર પછી એનું મનન ચિંતન કરવું, નિધિ ધ્યાસન અખંડ ચિંતવન, અને અનુપ્રેક્ષા વિવેક દ્રષ્ટિથી એની અંદર શોધ કરવી, સંશોધન કરવું, રિસર્ચ કરો સંત પુરુષના વાક્યોની અંદર રહેલા ભાવનો, એના આશયનો, એના રહસ્યનો, એના ભેદનો, શું કહેવા માંગે છે, એની પાછળ શું છુપાયેલું છે. શબ્દ એ તો આકાર છે, શબ્દને તોડી નાખો, શબ્દમાં રહેલું સત્વને પકડી લો, એ છે અનુપ્રેક્ષા. અને અનુપ્રેક્ષામાંથી જે ધારણા બંધાય છે, વસ્તુનું સ્વરૂપ જે સમજાય છે, એનું ધ્યાન કરો. દીર્ઘ સમય સુધી એક જ વિષય ઉપરનું ધ્યાન, એ ધ્યાન છે, નિર્વિકલ્પ છે. અને ત્યાર પછી એની લાંબા કાળ સુધીની સ્થિતિ થાય એને સમાધિ કહેવામાં આવે છે. પણ વિચાર દશા પૂરી થવા આવે જ્યારે, અથવા લગભગ પૂરી થઈ, એનામાં સ્થિત પ્રજ્ઞા આવે છે. સત્પુરુષના બોધને જેણે ખૂબ વિચાર્યો છે, જેણે પચાવ્યો છે, એને સ્થિત પ્રજ્ઞા દશા આવી શકે છે. જૈન દર્શનમાં એને સંકિતની અવસ્થા કહે છે. સમ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એના પાંચ લક્ષણ છે. ઉદયમાં આવે અને આવેલા અને આવનારા કષાયોને સમાવવા એવી જે ક્ષમતા પ્રાપ્ત થાય. સમ સંવેગ, એકમાત્ર મોક્ષની અભિલાષા, સંયમ અને વૈરાગ્યની ભાવના, એનો વેગ ઉત્તરોત્તર પ્રબળ થતો જાય, આ જીવની સંવેગ ધારા છે. એની ધારા વૈરાગ્ય તરફ વધતી, વધતો વૈરાગ્ય. સમ સંવેગ, નિર્વેદ, સંસારથી થાક્યો છે. હે જીવ, થોભ બહુ થયું હવે. હે જીવ, આ ક્લેશ રૂપી સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ નિર્વેદ અને આસ્થા સત્પુરુષના વચનની અંદર તલ્લીનતા છે, અનુકંપા. અને જગતના જીવો જે કર્મથી ત્રસ્ત છે એના પ્રત્યે એની અનુકંપા છે. આવી પ્રકારના સંકિતના લક્ષણો અને ગીતાની અંદર કહેલા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, આપણી ભક્તિ પુસ્તિકાની અંદર આપણો સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું આપણે એક પદ અહીંયા મૂક્યું છે. તો એ જે પદ છે સ્થિત પ્રજ્ઞ, એ કેવો હોય? એક આવે છે બનારસી દાસજીનું કાવ્ય અને 769 કે પદની અંદર એનો અનુવાદ છે, જ્ઞાની એનું નામ. એવું જ્ઞાનીનું જે અવસ્થા છે આ સ્થિત પ્રજ્ઞ અવસ્થા. પણ સ્થિત પ્રજ્ઞની અવસ્થા એ વિચાર દશા પરિપૂર્ણ ન થાય, પાકટ ન થાય, વિચાર સમજણમાં પરિવર્તિત ન થાય, વિચાર બોધના રૂપમાં જીવમાં ન આવે, બોધિના રૂપમાં ન પરિવર્તિત થાય, ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ દશા એ ન પ્રગટી શકે. વિચાર દશા કારણ છે, સ્થિત પ્રજ્ઞ દશા કાર્ય છે. કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. તો આવી સ્થિત પ્રજ્ઞ દશા છે, પણ કે છે એ તો વિચાર દશા લગભગ પૂરી થઈ, સંપૂર્ણ થઈ પ્રગટે છે. આપણે સ્થિત પ્રજ્ઞ દશાની વાત કરી કે સંસારની ગમે તે સ્થિતિમાં પણ તમારામાં આકુળતા ન આવે, ક્લેશ સંકલેશ ન થાય, રાગ દ્વેષની પરિણતિ ન થાય, હર્ષ શોકના પરિણામ ન થાય. પણ ક્યારે બને? હું સંસારમાં રાચ્યો માચ્યો રહું અને પછી એમ કહું કે મને આમ કાંઈ ન થવું જોઈએ, એવું બને ખરું? એ ન બને. વિચાર દશા વિના આવી પરિપક્વતા સ્થિત પ્રજ્ઞ દશાની ન આવે. એટલે અહીંયા કહ્યું છે કે એ વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, અસંભવ નથી કીધી. શબ્દને બરોબર સમજવું, પ્રાપ્ત કરી શકાય છે, પણ એને માટે એ શ્રમ સાધ્ય છે, પરિશ્રમ સાધ્ય છે, સાધનાથી મળે. ઘણા લોકોના મનની અંદર હોય કે બસ આપણે કંઈ કરવું નથી અને ધર્મ પામવો છે, કરવું નથી અને મોક્ષ મળી જાય, કંઈ નહીં, બસ બધું બધું વ્યવહાર છે, જવા દે, દેહની ક્રિયા રહેવા દે ભાઈ, આ ડાપણ છોડ. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. કેવળ વિચાર 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 જ્ઞાન જ્ઞાન કર્યાથી કોઈ જ્ઞાન થતું નથી. હું આત્મા છું આત્મા છું એમ પોકાર કર્યા કરતી કે આત્મત્વ પ્રાપ્ત થતું નથી. એની કોઈ સાધના છે, એનો કોઈ પરિશ્રમ છે, એની કોઈ પ્રક્રિયા છે, અને જ્ઞાનીઓએ આપેલી છે. જેવી જેવી પ્રકારની જીવની સ્થિતિ ભૂમિકા પદ પદવી અનુસાર એને એવો માર્ગ એને મળી શકે છે. એ કહે છે એ સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, અસંભવ નથી. કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. કાળ કેવો છે? આત્મદશાને વ્યાઘાત આત્મદિશાનો નાશ કરે, આત્મદશાને પ્રતિકૂળ આત્મદશાને ભૂલાવી દે એવો આ કાળ છે. કાળનું સ્વરૂપ એવું છે કે જો ઉપયોગની જાગૃતિ ન રહે તો આ જીવ આત્માને પણ ભૂલી જાય. કૃપાળુદેવે લખ્યું છે કે આત્મદશાને ભૂલાવે એવો ભૂલાવો થઈ ગયો છે આ કાળની અંદર. આ ભૂલાવે એવો કાળ છે. આગળ કહ્યું હતું કે મહાત્માના ચિત્તને પણ ઠેકાણે ન રહેવા દે એવું કાળનું પ્રબળ સામ્રાજ્ય છે. આ કાળ શું છે? કાળ કોઈ બીજું તત્વ નથી, પણ આપણી આજુબાજુ જે આખો સંસારનો ઘેરો છે એ બધા એવા અશુભ કર્મના એવા ઉદયી જીવો છે. આ બધા સંસાર લોભી અને સંસારમાં રક્ત એવા જીવો, એને કારણે થઈને કોઈ સામાન્ય સંતજનની ચિત્તની સ્થિતિ પણ સ્થિર રહેતી નથી. આપણે જેમ કહીએ કે જ્યારે વાયરસ ફેલાય આસમાન ફ્લૂ, ત્યારે વાયરસની અંદર બચવું મુશ્કેલ છે. તમારું ગમે તેવું સારું શરીર હોય પણ પર્યાવરણ બગડી જાય, વાતાવરણ બગડી જાય અને વાયરસ ફેલાય, એની અંદર જંતુઓ ચારે બાજુ રોગ ના હોય તો સ્વસ્થ મનુષ્ય પણ એના પહેલામાં આવે. એમ આ કાળ છે, એ વાયરસ છે. અને જેટલો જનસમુદાય છે અત્યારના જીવો છે એ એવા હળુપુણ્ય છે અને એવા હીનપુણ્ય છે, હતપુણ્ય છે. આવા હતભાગી કમભાગીની સાથે ચારે બાજુ જે કે પનારો પડ્યો છે, ચારે બાજુ હિંસાનું સામ્રાજ્ય, અનીતિનું સામ્રાજ્ય, સ્વાર્થનું સામ્રાજ્ય, સંકુચિત વૃત્તિનું સામ્રાજ્ય, એ બધું વાતાવરણને દૂષિત કરે છે. આ દૂષિત થયેલા વાતાવરણની અંદર સાધુ પુરુષ, સંત પુરુષ, સાધક પુરુષ, જિજ્ઞાસુ, મુમુક્ષુ એના બધાના આત્મ પરિણામને વ્યાઘાત કરે એવો યોગ છે. એટલે જ્ઞાની કહે છે સર્વસંગ પરિત્યાગ સિવાય કોઈ ઉપાય નથી. કારણ કે પ્રત્યેક સંઘ આશ્રવનું સ્વરૂપ છે અને આ કાળમાં પ્રત્યેક સંઘ મહાઆશ્રવ છે. પ્રત્યેક સંઘ મહાઆશ્રવ છે. પાપના બંધનું કારણ બનશે, મુક્તિનું કારણ નહીં બની શકે. કોઈ સંતનો જોગ થયો હોય તો 5-10 મિનિટ આપણા માટેનો એ સંઘ મુક્તિનું કારણ થોડું બને, પણ સંસારીઓના સંઘની અંદર ગમે ત્યાં તું ગયો, ગમે તે પ્રસંગમાં ગયો, સમારોહમાં ગયો, કાર્યક્રમમાં ગયો, સમજાણ કે મરાણો, આશ્રવના સંઘમાં ગયો અને આશ્રવનું પરિણામ બંધનું ઉત્પન્ન થયા વિના ભરી નહીં. આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. જ્યાં જઈએ ત્યાં સંસારની જ કથની છે, ક્યાંય કોઈ પરમાર્થની વાત તો કાને પણ પડતી નથી. અને જે કોઈ મળે એ પરમાર્થના નામે પણ સ્વાર્થની વાત કરે કે આપણે આપણું કરી લેવું, એને શું આપણું ને શું કરવાનું ને એનો કોણ ક્યાં વિવેક હતો. તેથી વિચાર દશાનો યોગ પણ, સ્થિત પ્રજ્ઞનો યોગ તો આ કાળની અંદર કઠણ છે, પણ વિચાર દશાનો યોગ પ્રાપ્ત થવો તે પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. વિચાર દશાનો યોગ પણ આ જીવને પ્રાપ્ત થતો નથી. સ્થિત પ્રજ્ઞતા તો દૂર રહી પણ વિચાર દશા પણ મળતી નથી. કારણ કે વિચાર દશા માટેના જે કારણ છે એ છે સત્સંગ અને સદગુરુનો યોગ. સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી વિચાર દશાનો યોગ. તેવા કાળમાં, આવો કાળ કે જેમાં સ્થિત પ્રજ્ઞની વાત તો દૂર રહી, વિચાર દશાનો યોગ પણ મળે નહીં અને જીવની અવસ્થા બે જ મુમુક્ષુની, કાં તો વિચાર દશા અને સ્થિત પ્રજ્ઞ દશા. વિચાર દશા પૂરી થઈ, લગભગ સંપૂર્ણ થઈ, સ્થિત પ્રજ્ઞ દશા પ્રગટે એ તો કંઈ વાત કરવા જેવી નથી. પણ વિચાર દશાના યોગનો પણ અંતરાય છે, કારણ કે સદગુરુ અને સત્સંગ એનો પણ અંતરાય છે. તો જે જીવ સદગુરુ અને સત્સંગના યોગથી દૂર હોય એને વિચાર દશા પણ હોય. વિચાર દશા સુવિચારણા જેને આપણે કહીએ છીએ, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. સત્પુરુષના બોધનું સુવિચારણા પ્રગટે એની એ શક્તિ છે, એની તાકાત છે, એ શબ્દોમાં સત રહેલું છે. આવે પ્રગટે જ્યાં સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. આ મોહ ક્ષય કરનાર જો કોઈ હોય તો નિજ જ્ઞાન છે, એ નિજ જ્ઞાન પ્રગટાવનાર કોઈ હોય તો જીવની પોતાની જ સુવિચારણા છે. એ કે છે, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. કૃષ્ણદાસ એ કે છે, અમને કોઈ એવા વિચારો પ્રાપ્ત થાય એ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે, ઈચ્છે છે. બસ આ ઈચ્છા હોવી, ઈચ્છા હોવી મને આમ મળે. મુમુક્ષુની એક જ ઈચ્છા, કામ એક આત્માર્થન. બસ આવી ઈચ્છા રાખનારને પણ આ એની વિચાર દશા માટેની યોગ્યતા છે, તે પણ મુખ્ય કારણ છે. અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. બસ આ કૃષ્ણદાસને સતાવે છે. ભય કોઈ સતાવે છે, કોઈ ચિંતા સતાવે છે, કે કોઈ પરાભવ, હું હારી ગયો, મેં આ ગુમાવ્યું, મારું આ બધું વ્યર્થ ગયું, આવું બધું કંઈક ભાવ આવે. જીવનનું ઉત્તરાધ્યન કાળની અંદર જ્યારે ઉત્તર કાળમાં જીવ આવે અને સરવૈયાને સરવાળા કરવા બેસે ત્યારે બાદબાકી જ થતી જાય. શું કરવા આવ્યો તો, શું કરવું છે, અને એનો સરવાળો કરવા ગયો ત્યારે એને ખબર પડી, દ્રષ્ટિ બદલાઈ ગઈ કે ઓહો આ સરવાળો ન થયો, આ તો આગળ આવ્યું. તેમ હે નાથ, સર્વસ્વ લૂંટાવા જેવો મેં યોગ કર્યો છે, મેં શું કર્યું, જીવનભરનું સરવૈયું શું? તો કે કઈ નહીં. દેહની દ્રષ્ટિએ જેટલી મહત્તા માગી માની હતી એ તો બધી ગઈ, કેમકે કઈ ન રહ્યું. પણ મારો કઈ જીવ થોડો કૃષ્ણ પરમાત્મા જેવો છે કે હોનાની દ્વારકા વહી જાય. અહીંયા દ્વારકાની ક્યાં વાત કરો છો, એક હોનાની વાલની વીટી વહી જાય તો અમારો તો મરો થઈ જાય. અમારો તો કે છે, એને ભય ચિંતા, શું થશે, ચિંતા આજીવિકાની, એક પેઢીની, બીજી પેઢીની, ત્રીજી પેઢીની ચિંતા કઈ ઓછી છે જીવને? ત્રણ ત્રણ પેઢીઓની ચિંતા છે. તો એ અને પરાભવ, એ કે છે, એમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. જો એને વિચાર દશા પ્રાપ્ત કરવી હોય તો કૃષ્ણદાસે ભય, ચિંતા અને પરાભવ આદિ જે ભાવ છે, જે નશ્વર છે, જે અજ્ઞાનજન્ય છે, એમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. આપણે નિજ બુદ્ધિ કરીએ છીએ, ભયમાં નિજ બુદ્ધિ કરીએ છીએ, ચિંતામાં નિજ બુદ્ધિ કરીએ છીએ, પરાભવમાં નિજ બુદ્ધિ કરીએ છીએ, આ હું હારી ગયો, આમ થયું, તેમ થયું વગેરે. કાંઈ કરવા, જે થવાનું હતું તે ક્રમશઃ થયું છે. સંજોગોનો સ્વીકાર કર. શુભ અશુભ કર્મના ઉદયના કારણે, વિપાકના કારણે જે કંઈ પ્રારબ્ધના ખેલ છે એ બદલાયા કરે છે. રંગભૂમિ ઉપરનો નાટકના ખેલ બદલાય છે, પાત્રો ક્યારેક બદલાય છે. તું તો એનો જોયા કર, બીજું કશું જ નથી. જ્યારે જે રોલ ભજવવાનો છે એ રોલ ભજવી લે. નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. જે નાટકનું પાત્ર ભજવાય છે એ પાત્ર જાણો જાણે છે કે હું રોલ ભજવું છું. નિજ બુદ્ધિમાં તો એ જુદો છે. એ સ્ટેજ ઉપરથી ઉતરે એટલે પોતાના જ કપડાં પહેરી લે, પછી ક્યાં રાજાનું મુગટ પહેરીને ફરે નહીં બહાર. એ એનું રાજપદ છે, એ માત્ર નાટકનો એક ખેલ છે, ખેલનો એક ભાગ છે. છોડી દે, પછી નિજ બુદ્ધિમાં આપણું ઘર એ બરોબર છે. નાટક ઉપર તો મહેલમાં રહેતો હતો, પણ એ મહેલ બેલ હવે કાંઈ રહ્યા નથી. એમ નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું. અત્યારે આકુળ વ્યાકુળ છે કૃષ્ણકાંત આ નિજ બુદ્ધિના કારણે. એને વિચાર દશા જોઈ છે, પણ વિચાર દશામાં પણ આ બધા અવરોધ છે. અને હજુ સદગુરુ અને સત્સંગ એનો અંતરાય છે. તો ત્યાં સુધી શું કરવું? ઈચ્છા રાખવી અને પરભાવમાં નિજ બુદ્ધિ કરવી નહીં. પરભાવમાં નિજ બુદ્ધિ કરવી નહીં. ધીરજથી તેમને સમાધાન થવા દેવું. અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. શબ્દ શું કીધો છે? અંબાલાલને કહે છે કે જો કૃષ્ણદાસ તમારી સાથે આવ્યા છે અને તમે તમારા સત્સમાગમમાં છે તો તમે એનું નિર્ભય ચિત્ત રખાવો. ભય શેનો છે? આ જીવને ભય હોય તો શેનો છે? સંસારી જીવને ભય છે, આબરૂનો છે, આજીવિકાનો છે, પદનો છે, પ્રતિષ્ઠાનો છે, લૂંટાઈ જવાનો છે, ધનનો છે. આ સાત પ્રકારના ભય જ્ઞાનીઓએ કીધા છે. આ લોકની અંદરનો ભય, પરલોકનો ભય, મારી ગતિ શું થશે, મને શું મળશે, પછી બીમારી આવશે તો હું મરી જઈશ, તો આવી વેદના ઊભી થશે, તો મારી ઇજ્જત વહી જશે, તો આવા પ્રકારના ભયનું વર્ણન કર્યું છે. આનંદ ગંજી મહારાજે સુપાર્શ્વનાથ સ્વામીના સ્તવનમાં આ લખ્યું છે કે પરમાત્માને તીર્થંકર પરમાત્માની પૂજા ભક્તિ કરવાથી આ સાતે સાત પ્રકારના ભય ટળી જાય છે. નિર્ભય. અને વિતરાગનું લક્ષણ કયું છે? વિતરાગની ઓળખાણ શું છે? અભય. નમો જીણાણમ જીય ભયાણમ. હે જીનેશ્વર, તને નમસ્કાર છે. હું જીનેશ્વરને નમસ્કાર કરું છું કે જે અભયને પ્રાપ્ત કરાવનાર છે, જે પોતે અભયને પ્રાપ્ત થયા છે અને જગતના જીવોને અભય કરે છે. કઈ ભય નથી. આત્મ સ્વરૂપમાં જીવને કોઈ ભય નથી અને સંસારી સ્વરૂપમાં ભય સિવાય કંઈ નથી. ચારે હાય અહીંથી નીકળો, મને કોઈ મારી નાખશે તો? અરે આયુષ્ય પ્રમાણે પદમસિંહે કીધું કે સાહેબ, હમણાં ભયની સંજ્ઞા બહુ રહી છે, તો શેનો ભય લાગે છે? મરી જઈશ તો? ક્યાંક કંઈક પણ એવો સંજોગો આવ્યો કંઈક એવું તો હું મરી જઈશ તો? આવો ભય પ્રભુશ્રીને ઓલા લલ્લુને તાવ આવતો તો 10 માસમાં અને ગુજરી ગયો, એને એમ થયું કે હું મારું દેહ છૂટી જશે, તો સૌભાગ્યને થયું, ઉંમર થયું છે, એને તિથિ લખી નાખી. કૃપાળુદેવ બધી જગ્યાએ કહ્યું, જેનું મરતક નક્કી હતું એને કીધું કે ભય રાખોમાં, અને જેને એમ હતું બે હું મરી જઈશ તો શંકા હતી એને કીધું રાખોમાં, નિર્ભય થાવ, મૃત્યુ જયારે આવવાનું હશે ત્યારે આવશે. અને પદમસિંહને કહ્યું કે મુમુક્ષુને શેનો ભય હોય, જવાબ દો. તો કે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય ન હોય. બાકીના જે બધા ભય છે એ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે. એકવાર હું અવિનાશી, શાશ્વત, નિત્ય, સિદ્ધ, શુદ્ધ ચૈતન્ય, અજરામર એવું મારું સ્વરૂપ એવો હું છું, એને ભય છે નો? એને તો કેટલો કાળ ગયો અને કેટલો કાળ જશે. સંસારના પદાર્થો નાશવંત, નાશ પામશે અને પરાવર્તનવાળા બધું પરાવર્તન પામશે, પણ અચલો અયમ સનાતન મને શું? નૈનમ છિદંતી શસ્ત્રાણી, ગીતાકાર કહે છે, નૈનમ દહતી પાવક, અરે મને શસ્ત્રો છેદી શકશે નહીં, અગ્નિ બાળી શકશે નહીં, વાયુ સૂકવી શકશે નહીં, મેઘ ભીંજવી શકશે નહીં, અચલો અયમ સનાતન, અરે હું તો સત્ય સનાતન એવો આત્મા છું. જેને પોતાના સ્વરૂપનું ભાન છે, જ્ઞાન છે, એને કોઈ ભય જગતમાં નથી. અને બધા જ ભયને જીતવાનો એકમાત્ર ઉપાય હોય તો માત્ર પોતાના સ્વરૂપ વિશેનું જ્ઞાન. આત્મજ્ઞાનીને કદી કોઈ પણ પ્રકારનો ભય હોઈ શકે નહીં. આવી જીવની અવસ્થામાં આ જીવે જ્ઞાન પ્રાપ્ત કરવું, વિચાર દશાથી આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને આત્મવિચાર, એ આત્મવિચાર માટેનો અવકાશ ઉત્પન્ન ન કરો સત્સંગ અને સદગુરુના આશ્રયથી, ત્યાં સુધી આત્મવિચાર પણ થાય નહીં. હું બેઠો બેઠો આત્મવિચાર કરું સંસારમાં રહીને નહીં થાય, વિપરીત થશે, ભ્રમણા થશે. માટે આત્મવિચાર માટે પણ અવકાશ પ્રાપ્ત થવો, માટે નિવૃત્તિ પણ એટલી આવશ્યક છે. સત્સંગ અને સદગુરુનું બળ એ આત્મવિચાર માટેનો અવકાશ પૂરો પાડે છે. એ આત્મવિચાર આત્મજ્ઞાનનું કારણ થાય છે અને આત્મજ્ઞાન જીવને સર્વભયથી રહિત નિર્ભય બનાવે છે, અભય બનાવે છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.